એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી સમીક્ષા કરવા જઈ રહ્યા છીએ જેણે ખરેખર ઘણા સામાન્ય રોકાણકારોની વિચારસરણી બદલી નાખી. પીટર લિન્ચનું પ્રસિદ્ધ પુસ્તક વોલ સ્ટ્રીટ પર એક પગલું આગળ.
હા, ખરેખર. અને આ પુસ્તક જોવા જઈએ તો આજે પણ એટલું જ મહત્વનું છે, કેમ કે શેરબજારની જે પેલી જટિલ દુનિયા છે ને, એને બહુ જ સરળ ભાષામાં સમજાવે છે.
બરાબર.
અને એની સૌથી મોટી વાત એ છે કે એ સામાન્ય વ્યક્તિને, મતલબ કે જેના જીવનમાં રોજેરોજનું કામકાજ છે, એને વિશ્વાસ અપાવે છે કે તમે પણ સફળ રોકાણકાર બની શકો, ભલે પછી ફાઇનાન્સની ડિગ્રી હોય કે ના હોય.
હા, પેલો માહિતીનો જે ભરાવો હોય છે એનાથી ઘણા લોકો ડરી જાય છે, એમના માટે આ ખૂબ ઉપયોગી છે.
ચોક્કસ, આ પુસ્તક સાચી દિશા અને એમ કહી શકાય કે આત્મવિશ્વાસ આપે છે,
રૂપપ્રદર્શન કરી શકે. આ તો સીધો પડકાર છે. ચાલો ને આ રસપ્રદ ફિલોસોફીને આજે વધુ ઊંડાણથી સમજીએ.
ચોક્કસ. શરૂઆત કરીએ લેખકથી. પીટર લિન્ચ એ કોઈ સાધારણ ફંડ મેનેજર નહોતા. એમનું નામ વોલ સ્ટ્રીટના ઇતિહાસમાં એમ કે સુવર્ણ અક્ષરે લખાયેલું છે.
હા,
1977થી 1990 સુધી એમણે જે પ્રખ્યાત ફિડેલિટી મેગેલન ફંડ છે એનું સંચાલન કર્યું.
અને એ સંચાલન પણ કેવું, 13 વર્ષમાં સરેરાશ 29.2% વાર્ષિક વળતર. આ તો એ સમયના S&P 500 કરતા લગભગ બમણું હતું.
બરાબર.
વિચાર તો કરો, એક નાનું લગભગ 18-20 મિલિયન ડોલરનું ફંડ એમના હાથ નીચે 14 બિલિયન ડોલરનું બની ગયું. આ તો ગજબની સિદ્ધિ કહેવાય.
સાચી વાત છે. પણ સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? વોલ સ્ટ્રીટના આટલા મોટા જાણકાર હોવા છતાં લિન્ચની જે ફિલોસોફી હતી એનો પાયો મેઇન સ્ટ્રીટ એટલે કે સામાન્ય માણસ રહ્યો. એમણે ભારપૂર્વક કહ્યું કે સામાન્ય રોકાણકાર પાસે એક એજ એટલે કે એક ફાયદો છે જે મોટા ફંડ મેનેજરો પાસે નથી.
એટલે એમની સફળતાનું રહસ્ય કોઈ જટિલ ફોર્મ્યુલા નહોતી.
ના, બિલકુલ નહીં. એમની સફળતાનું રહસ્ય હતું સામાન્ય સમજ, ધીરજ અને આપણી આસપાસ જે દુનિયા છે એનું બારીકાઈથી નિરીક્ષણ. એમણે તો સામાન્ય માણસના અનુભવને જ એમની તાકાત બનાવી દીધી.
તો પુસ્તકનો જે મુખ્ય વિચાર છે એ આ જ છે કે આપણે સામાન્ય રોકાણકારો, પ્રોફેશનલ્સને પણ હરાવી શકીએ છીએ. અને આ કોઈ ખાલી વાત નથી, લિન્ચ એનું કારણ આપે છે. આપણી રોજિંદી જિંદગી, આપણું સ્થાનિક જ્ઞાન.
હા, આપણે જે વસ્તુઓ વાપરીએ છીએ, જે સેવાઓ અનુભવીએ છીએ, એ બધું જ રોકાણની તકો શોધવામાં મદદ કરી શકે છે. આ જ આપણી એજ.
બરાબર.
એટલે આ પુસ્તક છે ને, એ એક રીતે રોકાણ જગતનો જે ભય હોય છે એને દૂર કરે છે. પેલી માન્યતા કે શેરબજાર તો ફક્ત મોટા લોકો માટે છે એને તોડે છે.
હા, એનું મુખ્ય હેતુ શું છે?
મુખ્ય હેતુ સામાન્ય વ્યક્તિને સાધનો આપવાનો છે, પદ્ધતિઓ શીખવાડવાનો છે અને સૌથી મહત્વનું આત્મવિશ્વાસ આપવાનો છે, જેથી એ લોકો પોતાના પૈસા વિશે જાણકાર નિર્ણયો લઈ શકે.
એટલે આ પુસ્તક ખાલી શું કરવું એ નથી કહેતું, પણ કેવી રીતે વિચારવું એ પણ શીખવે છે. શરૂઆત થાય છે માનસિકતા બદલવાથી.
બરાબર. પોતાના જ્ઞાનને ઓળખવું, પછી શેર કેવી રીતે પસંદ કરવા, કંપનીનું વિશ્લેષણ કેમ કરવું, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અને રોકાણકાર તરીકે પોતાની લાગણીઓ પર કંટ્રોલ, આ બધું જ.
એકદમ પ્રેક્ટિકલ.
અને લિન્ચનો મૂળ મંત્ર તો એકદમ સીધો છે. બજાર ઉપર જશે કે નીચે, એની આગાહી કરવા પાછળ સમય બગાડવાનું છોડો. એના બદલે સારી મજબૂત કંપનીઓ શોધવા પર ધ્યાન આપો. આ બોટમ અપ એપ્રોચ છે. આ કોઈ ખાલી થિયરી નથી, આ એક પ્રેક્ટિકલ ગાઈડ છે.
ચાલો તો હવે પુસ્તકના જે મુખ્ય વિભાગો છે એમાં થોડા ઊંડા ઉતરીએ. પહેલો ભાગ છે રોકાણ માટેની તૈયારી. અહીં લિન્ચ પેલી ધારણાને પડકારે છે કે પ્રોફેશનલ્સ હંમેશા સાચા હોય છે. પણ શું ખરેખર એવું છે? મોટા ફંડ મેનેજરો પર પણ મર્યાદાઓ હોય છે ખરું ને?
હા, ચોક્કસપણે. જો સંસ્થાકીય રોકાણકારોનું કદ જ એટલું મોટું હોય છે કે એ લોકો નાની નવી કંપનીઓમાં સહેલાઈથી રોકાણ નથી કરી શકતા.
ઓ, એમ?
હા. અને બીજું, એમના ઉપર નિયમોનું દબાણ હોય છે અને ઘણીવાર એ લોકો ટોળા સાથે ચાલવાનું વલણ રાખે છે, મતલબ કે બીજા જે કરે છે એ જ કરવું.
બરાબર.
એની સામે સામાન્ય રોકાણકાર.
સામાન્ય રોકાણકાર વધુ સ્વતંત્ર છે, ઝડપી નિર્ણય લઈ શકે છે અને પોતાનો જે અંગત અનુભવ છે, સ્થાનિક જાણકારી છે એનો લાભ ઉઠાવી શકે છે. પણ હા, એક મહત્વની વાત.
શું?
રોકાણ શરૂ કરતા પહેલા લિંચ કહે છે કે આત્મમૂલ્યાંકન ખૂબ જ જરૂરી છે. તમારી નાણાકીય સ્થિતિ કેવી છે? સ્થિર છે? તમે કેટલું જોખમ સહન કરી શકો છો? ભાવનાત્મક રીતે તમે તૈયાર છો બજારના ઉતાર ચઢાવ માટે?
આ મુદ્દો મહત્વનો છે. હા, તે સ્પષ્ટ કહે છે, ફક્ત એવા જ પૈસા રોકો જે ગુમાવવાથી તમારી રોજિંદી જરૂરિયાતો પર અસર ન પડે, અને પેલું બજારનો સમય પારખવાનો પ્રયાસ એ તો છોડી જ દો, એ લગભગ અશક્ય છે. સારી કંપની શોધવા પર ફોકસ કરો. હવે આવીએ સૌથી રસપ્રદ ભાગ પર, વિજેતા શેરો શોધવા કેવી રીતે. અહીં લિંચનો પેલો સૌથી પ્રખ્યાત સિદ્ધાંત આવે છે, તમે જે જાણો છો તેમાં રોકાણ કરો. ઇન્વેસ્ટ ઇન વોટ યુ નો.
હા, આ તો બહુ જ સાંભળ્યું છે. આનો મતલબ શું છે ખરેખર?
સીધો મતલબ છે, આપણી આસપાસની દુનિયા જુઓ, એ જ રોકાણના વિચારોનો ખજાનો છે. તમે કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ અને જુઓ કે ત્યાં હંમેશા ભીડ હોય છે, કે પછી તમારા બાળકો કોઈ નવી ગેમ પાછળ ગાંડા થયા છે, અથવા તમે જુઓ કે કોઈ ચોક્કસ બ્રાન્ડના કપડાં બધે જ દેખાય છે.
આ બધું?
હા, આ બધા સંભવિત રોકાણના સંકેતો હોઈ શકે છે. લિંચે પોતે આ જ રીતે ધ લિમિટેડ, ડંકિન ડોનટ્સ, ટેકોબલ જેવી કંપનીઓ શોધી હતી, અને આ જ સંદર્ભમાં તેઓ ટેન બેગરની વાત કરે છે.
ટેન બેગર એટલે
એવા શેર જે તમારા રોકાણને 10 ગણું કે તેથી પણ વધુ કરી આપે.
વાહ, પણ આ શોધને વ્યવસ્થિત કેવી રીતે કરવી? લિંચ એના માટે કંઈક કહે છે?
હા, એના માટે જેમણે શેરોને 6 મુખ્ય પ્રકારોમાં વહેંચ્યા છે. આ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે દરેક પ્રકારના શેર માટે આપણી અપેક્ષાઓ અને સ્ટ્રેટેજી અલગ હોવી જોઈએ.
ઓકે, તો કયા છે 6 પ્રકાર?
પહેલું છે ધીમા વિકાસકર્તા, સ્લો ગ્રોવર્સ. આ મોટી સ્થિર કંપનીઓ હોય, જેમ કે યુટિલિટી કંપનીઓ, ધીમો પણ નિયમિત ગ્રોથ અને ડિવિડન્ડ આપે. બીજું મજબૂત સ્ટાલવર્ટ્સ, જાણીતી ભરોસાપાત્ર કંપનીઓ, જેમ કે કોકાકોલા. બજાર ઘટે ત્યારે રક્ષણ આપે, પણ બહુ જંગી વળતરની અપેક્ષા નહીં.
પછી
ત્રીજું ઝડપી વિકાસ કરતા, ફાસ્ટ ગ્રોવર્સ. આ નાની આક્રમક કંપનીઓ હોય જે બહુ ઝડપથી વધે. પેલો ટેન બેગર અહીંથી મળવાની શક્યતા વધુ, પણ જોખમ પણ સૌથી વધુ. ચોથું ચક્રિય, સાયક્લિકલ્સ, જેમ કે ઓટો, એરલાઇન્સ. એમનો ધંધો અર્થતંત્રની તીજી મંદી સાથે જોડાયેલો હોય, અહીં ટાઈમિંગ બહુ મહત્વનું છે.
બરાબર. અને છેલ્લા બે?
આચમું પુનરુત્થાન પામતા ટર્નઅરાઉન્ડ્સ, જે કંપનીઓ મુશ્કેલીમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહી છે. જેમ કે એક સમયે ક્રાઇસલર હતી. આ ખૂબ જોખમી હોય, પણ સફળ થાય તો ભારે વળતર. અને છઠ્ઠું અસ્કયામત આધારિત એસેટ પ્લેઝ, એવી કંપનીઓ જેમની પાસે છૂપી અસ્કયામતો હોય જે બજારને કદાચ દેખાતી ન હોય, જેમ કે જમીન, બ્રાન્ડ વેલ્યુ, પેટન્ટ.
વાહ, આ વર્ગીકરણ તો ખરેખર ઉપયોગી છે. એનાથી ખબર પડે કે આપણે ક્યાં ઊભા છીએ.
બરાબર. એનાથી ખબર પડે કે કેવા પ્રકારનું જોખમ છે અને કેવા વળતરની આશા રાખી શકાય. અને લિંચ મજાકમાં કહે છે કે સંપૂર્ણ શેર ઘણીવાર કંટાળાજનક લાગે.
કંટાળાજનક કેવી રીતે?
કદાચ એનું નામ વિચિત્ર હોય, એનું ધંધો એકદમ સાદો હોય, જેમ કે કોઈ બોટલ કેપ બનાવતી કંપની, અને મોટાભાગના એનાલિસ્ટ એના પર ધ્યાન પણ ના આપતા હોય. અને શેનાથી દૂર રહેવાનું કહે છે?
જે બહુ ચર્ચામાં હોય, હોટ ઉદ્યોગના હોટ શેરથી સાવચેત રહેવાનું કહે છે, અને એવી કંપનીઓથી પણ જે પોતાના મુખ્ય ધંધાથી સાવ અલગ જ દિશામાં જતી હોય, જેને લિંચ મજાકમાં ડિવર્સિફિકેશન કહે છે. ડાયવર્સિફિકેશન સરસ શબ્દ છે. તો આ 6 પ્રકાર જાણ્યા પછી હવે એ સમજવું છે કે સારો શેર શોધવા માટે ઊંડાણપૂર્વક કેવી રીતે જોવું. અહીં પેલો સંશોધન અને વિશ્લેષણનો ભાગ આવે છે, બરાબર?
ચોક્કસ. લિંચ ભારપૂર્વક કહે છે, તમારી પાસે શું છે તે જાણો, એટલે કે કંપની શું કરે છે, પૈસા કેવી રીતે કમાય છે, એની સ્પર્ધા કોણ છે, આ બધું સમજવું જ પડે.
પેલી 2 મિનિટ ડ્રિલની વાત પણ છે ને?
હા, શું તમે 2 મિનિટમાં કોઈને સરળ ભાષામાં સમજાવી શકો છો કે તમે આ શેર શા માટે ખરીદ્યો છે? જો ના પાડી શકો તો કદાચ તમારું હોમવર્ક અધૂરું છે.
પણ ઘણા લોકો પેલું ફાઇનાન્શિયલ નંબર્સથી ગભરાય છે. એનું શું? લિંચ એને કેવી રીતે સરળ બનાવે છે?
એ જ તો લિંચની ખૂબી છે. એ કોઈ બહુ જટિલ મોડેલની વાત નથી કરતા. કેટલીક મુખ્ય બાબતો પર ધ્યાન આપવાનું કહે છે, જેમ કે કંપનીની કમાણી કેવી છે, પ્રાઇસ ટુ અર્નિંગ પીઈ રેશિયો શું છે એ બતાવે છે કે શેર કમાણીની સરખામણીમાં મોંઘો છે કે સસ્તો.
ઓકે, બીજું શું?
દેવું કેટલું છે એ જુઓ. બહુ વધારે દેવું જોખમી હોઈ શકે. અને કેશ ફ્લો, શું કંપની ખરેખર રોકડ કમાઈ રહી છે? અને ખાસ કરીને તેઓ પીઈજી રેશિયો પર ભાર મૂકે છે.
પીઈજી રેશિયો એ શું છે?
એ પીઈ રેશિયોને કંપનીના વૃદ્ધિદર સાથે સરખાવે છે. મતલબ કે શું ઊંચો પીઈ રેશિયો કંપનીના ઝડપી વિકાસને કારણે વાજબી છે કે નહીં એ સમજવામાં મદદ કરે છે. અને હા, સંશોધનનો કોઈ શોર્ટકટ નથી. લિંચ કહે છે, જે વ્યક્તિ સૌથી વધુ પથ્થરો ઉથલાવે છે તે રમત જીતે છે.
એટલે મહેનત કરવી પડે.
બિલકુલ. વાર્ષિક રિપોર્ટ વાંચો, મેનેજમેન્ટ શું કહે છે એ સાંભળો, અને શક્ય હોય તો સ્કટલબટ કરો.
સ્કટલબટ એટલે?
એટલે કંપનીના ગ્રાહકો, કર્મચારીઓ, સપ્લાયરો સાથે વાત કરીને જમીની હકીકત જાણવાનો પ્રયાસ કરો. મહત્વનું એ છે કે કંપનીની જે વાર્તા છે, એટલે કે એની સંભાવનાઓ, અને એના જે આંકડા છે, એટલે કે નાણાકીય પરિણામ, એ બંને મેચ થવા જોઈએ. હવે પુસ્તકનો ત્રીજો અને છેલ્લો મોટો ભાગ, એ છે લાંબા ગાળાનું દૃષ્ટિકોણ. રોકાણ એ કોઈ ટૂંકા ગાળાની રમત નથી.
હા, આ બહુ મહત્વનું છે.
પોર્ટફોલિયો બનાવતી વખતે લિન્સ સૂચવે છે કે 10-40 શેર રાખવા સારો વિચાર છે. આનાથી ડાયવર્સિફિકેશન મળે, પણ એટલા બધા પણ નહીં કે તમે દરેક પર ધ્યાન ન રાખી શકો.
અને ખરીદવું ક્યારે અને વેચવું ક્યારે, આ મોટો પ્રશ્ન છે.
ખરીદવું ત્યારે જ્યારે તમને સારી કંપની વાજબી ભાવે મળે. અને વેચવું ક્યારે? આ થોડો અઘરો સવાલ છે. લિન્ચ કહે છે કે સારા કારણો હોય તો જ વેચવું. જેમ કે જો કંપનીના મૂળભૂત સિદ્ધાંતો, એટલે કે એનો બિઝનેસ, નફાકારકતા વગેરે ખરાબ થઈ રહ્યા હોય, અથવા જો શેર ખૂબ જ મોંઘો થઈ ગયો હોય, મતલબ કે એની કિંમત વાસ્તવિકતાથી ઘણી વધી ગઈ હોય, અથવા જો તમને કોઈ વધી સારી રોકાણ તક દેખાય. પણ ખાલી ભાવનાત્મક કારણોસર, જેમ કે બજાર થોડું ઘટ્યું ને ગભરાઈને વેચી દીધું, એ મોટી ભૂલ છે.
અને સામાન્ય ભૂલોની વાત કરીએ તો, પેલું આપણે બધા વિચારીએ ને કે આ શેર આટલો બધો નીચે ગયો છે, હવે તો અહીંથી ઉપર જ જશે. લિન્ચ આના વિશે શું કહે છે?
હા, લિન્ચ આશાવાદ સામે ચેતવે છે. ભાવ પર નહીં, કંપનીના બિઝનેસ પર ધ્યાન આપો. બીજી ભૂલ છે, નુકસાન કરતા શેરને પકડી રાખો અને નફો કરતા સારા શેરને જલ્દી વેચી દેવો. એને વીડિંગ ધ ફ્લાવર્સ એન્ડ વોટરિંગ ધ વીડ્સ કહે છે.
બરાબર.
અને સામાન્ય રોકાણકારોને તેઓ ડેરિવેટિવ્સ, શોર્ટ સેલિંગ જેવી જટિલ વસ્તુઓથી દૂર રહેવાની સલાહ આપે છે. સ્વતંત્ર વિચારસરણી પર ખૂબ ભાર મૂકે છે. બધા જે કરે છે એ જ કરવું જરૂરી નથી.
અને કદાચ સૌથી મહત્વની વાત, પેલી ભાવનાત્મક શિસ્ત.
બિલકુલ. લિન્ચનું પેલું પ્રખ્યાત વાક્ય છે, શેર બજારમાં સૌથી મહત્વનું અંગ પેટ છે, મગજ નહીં. બુદ્ધિ કરતા બજારના ઉતાર ચડાવ સહન કરવાની ક્ષમતા, ગભરાયા વગર ટકી રહેવાની ક્ષમતા વધુ મહત્વની છે.
એટલે બજારના ઘટાડાને આફત નહીં, પણ તક તરીકે જોવું.
હા, સારી કંપનીઓમાં નીચા ભાવે ખરીદી કરવાની તક, આ ખરેખર સશક્તિકરણનો સંદેશ છે.
તો આ આખી ચર્ચામાંથી મુખ્ય સંદેશાઓ કે થીમ શું લઈ શકીએ? મને લાગે છે પહેલો અને સૌથી ક્રાંતિકારી, સામાન્ય રોકાણકારનો ફાયદો, ધી એમેચ્યોર એડવાન્ટેજ. આપણો રોજિંદો અનુભવ જ આપણી તાકાત છે. જેમ કે આપણે આપણા શહેરમાં જોઈએ છીએ, કોઈ નવી દુકાન ખુલી અને બહુ ચાલી.
બરાબર. બીજો મુખ્ય થીમ, તમે જે જાણો છો તેમાં રોકાણ કરો. ઇન્વેસ્ટ ઇન વોટ યુ નો. જો તમે કોઈ સેક્ટરને સારી રીતે સમજો છો તો ત્યાં તકો શોધો. અજાણ્યા પાણીમાં કૂદવા કરતાં એ વધુ સારું છે. આપણા ત્યાં ભારતમાં કેટલાય સ્થાનિક ઉદ્યોગો છે જેની સમજ આપણને કદાચ બહારના લોકો કરતાં વધુ સારી હોય.
ત્રીજો સંદેશ, સરળતા શ્રેષ્ઠ છે. સિમ્પલ બિઝનેસ મોડલ્સ આર બેટર. જે કંપનીનો ધંધો સહેલાઈથી સમજાય એ સારી. કોઈ જટિલ ટેકનોલોજીવાળી કંપની કરતાં કદાચ સારી રીતે ચાલતી બિસ્કિટ કંપની વધુ સારો વિકલ્પ હોય.
ચોથો અને ખૂબ જ મહત્વનો, ધીરજ અને લાંબા ગાળાની વિચારસરણી, પેશન્સ એન્ડ લોંગ ટર્મ થિંકિંગ. શેરબજાર કોઈ લોટરી નથી. સારો શેર લઈને લાંબો સમય રાખો તો જ સંપત્તિ બને. આપણા પરિવારોમાં જેમ સોનું કે જમીનમાં લાંબા ગાળા માટે રોકાણ થાય છે, એવી જ માનસિકતા અહીં પણ જોઈએ.
પાંચમો થીમ, સંશોધન અનિવાર્ય છે. રિસર્ચ ઇઝ નોન નિગોશિયેબલ. કોઈની ટીપ પર કે અફવા પર રોકાણ કરવું એ જુગાર છે. પોતાની મહેનતથી જાણકારી મેળવવી જ પડે.
છઠ્ઠો મુદ્દો, બજારનો સમય પારખવો નિરર્થક છે. માર્કેટ ટાઈમિંગ ઇઝ ફ્યુટાઇલ. કોઈ નથી કહી શકતું કે બજાર કાલે ક્યાં હશે. એની ચિંતા છોડો. અને છેલ્લો સાતમો થીમ જે આ બધાને જોડે છે, ભાવનાત્મક શિસ્ત, ઇમોશનલ ડિસિપ્લિન. લોભ અને ભય આ બે લાગણીઓને તમારા નિર્ણયો પર હાવી ન થવા દો.
બરાબર. બજાર ઘટે ત્યારે ગભરાવું નહીં અને બહુ તેજી હોય ત્યારે અંધાધૂંધ ખરીદી નહીં. આ માનસિક મક્કમતા જ ચાવી છે. આ પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે યાદ રહી જાય. ચાલો કેટલાક જોઈએ.
હા, ચોક્કસ.
પહેલું, તમારી પાસે શું છે તે જાણો અને તમે શા માટે તે ધરાવો છો તે જાણો. એટલે કે દરેક રોકાણ પાછળ સ્પષ્ટ કારણ હોવું જોઈએ.
બરાબર. બીજું એક સરસ છે, દરેક શેર પાછળ એક કંપની છે, તે શું કરી રહી છે તે શોધો. આ યાદ અપાવે છે કે આપણે શેરના ભાવ નહીં પણ વાસ્તવિક બિઝનેસમાં રોકાણ કરી રહ્યા છીએ.
અને પેલું સંશોધન વિશેનું, જે વ્યક્તિ સૌથી વધુ પથ્થરો ઉથલાવે છે તે રમત જીતે છે. મહેનત વગર સફળતા નહીં.
અને ભાવનાત્મક સ્થિરતા પરનું ક્લાસિક, શેરબજારમાં સૌથી મહત્વનું અંગ પેટ છે, મગજ નહીં.
આ બતાવે છે કે જ્ઞાન કરતાં સ્વભાવ વધુ નિર્ણાયક છે. અને છેલ્લે પેલી 2 મિનિટ ડ્રિલવાળું, જો તમે 2 મિનિટમાં સમજાવી ન શકો કે તમે કોઈ શેર શા માટે ધરાવો છો, તો તમારે તેમાં રોકાણ ન કરવું જોઈએ. એકદમ સ્પષ્ટ અને સરળ રોકાણ થીસીસ હોવી જોઈએ. તો હવે આ બધી વાતોને આપણે રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ પાડી શકીએ? પહેલું તો એ કે આપણી આસપાસ રોકાણની નજરથી જોવાનું શરૂ કરીએ. મોલમાં, દુકાનોમાં, એપ્સમાં, ઓફિસમાં ક્યાંક ને ક્યાંક તક છુપાયેલી હોઈ શકે.
હા, અને બીજું, મનોવૈજ્ઞાનિક રીતે મજબૂત બનવું. બજાર ઘટે ત્યારે એને તક તરીકે જોતા શીખવું. યાદ રાખો, સારી કંપનીઓ હંમેશા નીચે નથી રહેતી. ત્રીજું, રોકાણ કરતા પહેલા પોતાનો નાણાકીય પાયો મજબૂત કરવો. ઇમરજન્સી ફંડ દેવું, ઓછું કરવું વગેરે.
અને ચોથું,
રોકાણને એક સતત શીખવાની પ્રક્રિયા તરીકે અપનાવવી. વાંચતા રહો, જાણતા રહો. લિંચની જે સંશોધન પદ્ધતિઓ છે એ ખાલી શેર માટે જ નહીં પણ જીવનના બીજા નિર્ણયોમાં પણ કામ લાગી શકે છે.
આ પુસ્તક પર વિચાર કરતા મને તો સૌથી વધુ એ વાત ગમી કે કેવી રીતે સાદું અવલોકન પણ આટલું શક્તિશાળી હોઈ શકે છે. એ સામાન્ય માણસને ખરેખર એક અનોખો વિશ્વાસ આપે છે. ખૂબ પ્રેરણાદાયક છે.
મારા માટે પેલું શેરોનું 6 ભાગમાં વર્ગીકરણ અને ભાવનાત્મક શિસ્ત પર જે ભાર મૂક્યો છે એ આ પુસ્તકને ખરેખર ખાસ બનાવે છે. એ રોકાણ જેવી ગંભીર બાબતને વધુ વ્યવસ્થિત અને ઓછી ડરાવણી બનાવે છે. આપણને યાદ અપાવે છે કે સફળતા માટે ખાલી બુદ્ધિ નહીં પણ સ્વભાવ અને શિસ્ત પણ એટલા જ જરૂરી છે.
તો અંતે શ્રોતાઓ માટે એક વિચાર સાથે સમાપન કરીએ. જો પીટર લિંચ કહે છે એમ આપણું રોજિંદું જ્ઞાન જ આપણી એજ છે, તો શું આપણી આસપાસ આપણા શહેરમાં એવા કોઈ સ્થાનિક વ્યવસાયો કે વલણો છે જેને મોટા રોકાણકારો કદાચ અત્યારે નથી જોઈ રહ્યા?
ચોક્કસપણે હોઈ શકે. કદાચ તમારી નજીકની કોઈ રેસ્ટોરન્ટ ચેઇન હોય, કોઈ સ્થાનિક એપ હોય કે કોઈ નાનો પણ ઝડપથી વિકસતો ઉદ્યોગ હોય. કોને ખબર, આગામી 10 બેગર ત્યાં જ છુપારેલો હોય. પ્રશ્ન એ છે કે શું આપણે આપણી આસપાસ પૂરતું ધ્યાન આપી રહ્યા છીએ? પેલા પથ્થરો ઉથલાવી રહ્યા છીએ? વિચારવા જેવું છે, ખરું ને?
એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.